तारीख 21/4/1989 पूज्य गुरुदेव श्रीना वचनामृत बोल नंबर 186 અને 187 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137.
કોણ હતું એ છેલ્લે છેલ્લે કયા નામધારી મહાપુરુષ હતા કે જે ચરમ શરીરે વિદ્યાલયમાં વિરાજમાન થયા એ પણ ખબર નથી. એવા અનંતા છે સીધો જગત નથી જાણતો માટે એની માનતા ઓછી છે. નમો લોહે ત્રિકાળવર્તી સર્વ સિદ્ધાણમ. નમસ્કાર મંત્રમાં અનાદિ મહા મંત્રમાં આ પહેલું બીજું પદ છે અથવા સર્વોત્કૃષ્ટ પદ છે. તો એ સિદ્ધોને શું નુકસાન છે? પરમાત્માને કઈ જગત નથી જાણતો એટલે કઈ નુકસાન છે કે કઈ નુકસાન થાય છે કઈ મનતું નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એવી જે વૃત્તિ છે જીવની કે બીજા જાણે તો સારું, એ કેવળ ભ્રાંતિયુક્ત વૃત્તિ છે અને એમાં આત્માને નુકસાન છે. એ ભ્રાંતિથી આત્માને દુઃખ છે, એનાથી નુકસાન છે, એનાથી દર્શન નું આવરણ છે. એ વૃત્તિ પોતે લોકસંગના સ્વરૂપે છે. જે લોકસંગના નો ત્યાગ થયા વિના કદી સમ્યક દર્શન પ્રગટે નહીં, એ લોકસંગના છૂટ્યા વિના કદી કોઈને સમ્યક દર્શન પ્રગટે નહીં. લોકસંગના ચાલુ રહે, ઉપસંગના ચાલુ રહે અને સમ્યક દર્શન પ્રગટે એવું કદી બનતું નથી. નુકસાન બહુ મોટું છે. સારું એટલે સારું નુકસાન છે, સારું એવું નુકસાન છે. ઘણું સારું એટલે ઘણું નુકસાન છે એમ. સારું એટલે એમ એવું કે ઘણું નુકસાન છે એમ. આવી વાત છે. ઉલટા સુલટા પલાખા છે. નાની નાના અજ્ઞાની ની ગણતરી ની વાતો બધી ઉલટી સુલટી છે. ઘણા જાણે તો સારું, આ કે જાણે એમાં એવી વૃત્તિમાં મોટું નુકસાન છે. બીજા જાણે એવી વૃત્તિમાં તને મોટું નુકસાન છે. થોડું નુકસાન નથી પણ સમ્યક દર્શન નો અલાભ થાય કે જેનાથી સિદ્ધ પદ આવતું રોકાઈ જાય એવું મોટું નુકસાન છે.
આમ સમ્યક દર્શન આવવાનું
સ્વભાવ નથી, એ તો એનો વિભાવ છે એમ છે. એટલે પોતાનું સ્વસંવેદન અને સ્વાનુભવ એ બીજાને દેખાડવાની નથી માટેનું નથી. બીજા જાણે તો પોતાને શાંતિ થાય એવું કઈ ધર્મીને હોતું નથી. ઉલટાનું બીજા જાણે ને બીજાનો સંગ વધે તો પોતાનો સમય છે એ સાધનાનો સમય સંઘમાં આપવો પડે એનો એને ખેદ થાય છે. મારો સમય મારે મારી સાધનામાં લગાવવો છે કે બીજાને સમજાવવામાં લગાવવો છે? બીજો આવશે તો પ્રશ્ન પૂછશે આનું સમજાનું શું? એને આખું જે સમજાવ્યા કરવું કે પોતાની સાધના કરવી આખું શું કહ્યું બધા? લીધું છે એક પત્રમાં. હું એમ લીધું કે ઘણા વખતથી આપ સોનગઢ આવ્યા નથી, આવતા નથી, વર્ષો થઈ ગયા. બે વખત સાત સાત વર્ષનો ગાળો પીડ્યો છે. તો પછી કુટુંબ પરિવારમાં ને વેપાર ધંધામાં ખૂંચી ગયા કે શું? એમને જવાબ લખ્યો જિસકો સ્વાધર સાધર્મિકા સંગ નહીં રુચતે इनके लिए कुटुंब परिवार का शुभ रुचता है ऐसी कल्पना करना ये कोई योग्य बात नहीं है। साधर्मीनो परिचय वधारवा मांगता नो साधर्मीनो परिचय तो सत्संग मिलना है અને સત્સંગમાં ગમે જ્ઞાનીને આવો પ્રશ્ન થાય, સાધર્મનો સંગ તો સત્સંગ છે કે સત્સંગમાં ગમે જ્ઞાનીને? જ્ઞાની સત્સંગને તો પ્રિય હોય છે, જ્ઞાની તો સત્સંગનો ઉપદેશ આપે છે, તો કે આ કોઈ એવી કોટીના જ્ઞાની હતા કે જે અસંગ દશામાં રહેવા માંગતા હતા, અસંગ દશામાં ન રહે એને સત્સંગનો ઉપદેશ છે કે તું સત્સંગ કરજે, કેમ કે નહીતર કુસંગનો ઘેરાવો ઘણો છે, આ જગતમાં કુસંગનો ઘેરાવો ઘણો છે, પાંચ ઇન્દ્રિયના વિષય બધા કુસંગ છે અને સંસારી પ્રાણીઓ એ બધા કુસંગ છે, એ ચારે બાજુ એ છે, સત્સંગી તો કોક મળે, સતને માર્ગે ચાલનારા અભિલાષી તો કોક મળે, એ તો ભાગ્ય જ મળે, તો એ કુસંગથી બચવા માટે એમ કહે છે કે તું સત્સંગ કરજે, પણ સંગ કરના સંગ નહીં કરને કે લીએ, એમ છે, સંગ સંગ કરવા માટે નથી, સંગ છોડવા માટે છે, એમને પોતાની અંદરની જમાવટ બહુ હતી એટલે કોઈ સંગ રૂચતો નહોતો, ઘરે પણ નહીં, ના ઘરેથી વાત કરતા હતા રમેશભાઈના માતુશ્રી કે ધંધા ઉપરથી આવે ને, જમવું હોય તો જમે, નહીતર નાઈ લે સામાન્ય રીતે કે પરવારી લે, હાથ પગ ધોવા, મોઢું ધોવા કે નાવું જતું, હું પોતાનો રૂમ બંધ કરીને બેસી જાય, વાત નહીં, ચીત નહીં, લેવા નહીં, દેવા નહીં, જાણે ઘરમાં રહેતા નથી, કોઈ ક્યારે નીકળે એનો મેળ નહીં, એનો રૂમ અંદરથી બંધ કરીને બેસી જાય, એ ક્યારે નીકળે એનો પત્તો નહીં, કલાકે લાગે ને, ચાર કલાકે લાગે, છ કલાકે લાગે, કાંઈ મેળ જ નહીં, પછી જે સંગથી પીવાયેલા હોય કંટાળી જાય, એને સંગ જોઈએ છે કંટાળી જાય, આમને યાર જીવવું કેવી રીતે, આ તો કાંઈ એની ધૂનમાં જ રહે છે, બહુ ધૂની હતા, એકદમ ધૂનમાં રહેતા હતા, જેને સાધર્મીનો સંગ કરવાનો પ્રશ્ન નથી, એને વળી કુટુંબ પરિવારનો સંગ રૂચે છે એ કલ્પના કરવી બેકાર છે, એટલે બીજા જાણે ને બીજા જાણે તો દશા શું થાય કે એની શાંતિમાં ભંગ પડે, શાંતિ લૂંટાય, શાંતિ લૂંટાય, એવું જાણી જોઈને કોણ કરે? મૂર્ખ હોય કરે, એવું ધર્મીને છે નહીં, એ તો વિપરીત કલ્પના વાળાઓની વાતો છે કે બીજા જાણે તો સારું, બીજાને ખબર પડે તો સારું ને, બીજા વાવા કરે તો સારું ને, ચર્ચામાં એક જોઈએ કોઈ માન દેવે નહીં દેવે સબ ધૂલ હી ધૂલ હૈ છે, એક ચર્ચામાં એક ફૂલ છે, કેટલી કિંમત છે એને, કેમ કે એ તો કર્મના રજકણનો યશ, યશ નામ કીર્તિ, યશ કીર્તિ નામ કર્મનો ઉદય છે, યશ કે કીર્તિ થાય તો નામ કર્મનો ઉદય છે, કે કર્મનો ઉદય તો કર્મના રજકણ ધૂળ છે, સબ ધૂલ હી ધૂલ હૈ, એ ધૂળને શું કરવી છે, પોતે એ ધૂળથી નીચ કપોટીનો છે કે ધૂળની અપેક્ષા રાખે છે, કે પોતે માન છે, કોણ છે પોતે? તો મહાન ચૈતન્ય ત્રણ લોકનો નાથ છે અંદરમાં, એટલે બીજા જાણે તો શાંતિ થાય એવું હતું નથી, તે તો પોતે અંદર એકલો એકલો પોતાના એકત્વમાં આનંદ રૂપે પરણમી જ રહ્યો છે, પોતાના આત્માના આનંદ રૂપે પોતે પણ પરમી રહ્યો છે અને એની મોજમાં પડ્યો છે, એને કોઈની અપેક્ષાનું કારણ છે નહીં, આનંદ તો આવે છે સાધક દશામાં, હજી અધૂરો, પણ એને મુખ તો અંદર આનંદનો ભંડાર છે એની છે, કે જેની અંદર અનંત અનંત આનંદ ભરેલો છે, જેની કોઈ હદ નથી એટલો આનંદ ભરેલો છે, એવું પોતે જ સત્વ છે અને એ હયાત છે, મોજૂદ છે, પ્રત્યક્ષ છે અને પ્રગટ છે. એ કોઈ સંતાડેલી ચીજ પ્રગટ ચીજ છે. બસ વાત પૂરી થઈ ગઈ, પછી કોઈ અપેક્ષા રહેવાનો થવાનો પ્રશ્ન રહેતો નથી. એવી જ્ઞાનીની અંતરંગ દશા હોય છે, એ અંતરંગ દશાની ઓળખાણ એને જ્ઞાનીની ઓળખાણ કહે છે. એની મૂળ દશા છે, અંતરંગ દશા છે, એટલે જ્ઞાન દશામાં મૂળ દશા છે. ઉદય અને ઉદયમાન પ્રવૃત્તિ એ મૂળ દશા નથી અને એના ઉપરથી જ્ઞાનીનું માપ કે ઓળખાણ થતી નથી, એટલે અંતરંગ દશાની પડખું સ્પષ્ટ કરવામાં આવે છે જ્ઞાન દશાની વાત કરવામાં. અને એની પાછળ જ્ઞાનીની સત્પુરુષની ઓળખાણ કરાવવાનું પ્રયોજન છે. ઓળખાણ થાય એને લાભનું કારણ છે. ઓળખાણ કોઈને પોતાની કરાવવાની હોય છે અને એમાંથી કાંઈ લાભ લેવાનો હોય છે એ પરિસ્થિતિ છે. એને ઘણા તર્ક કરે છે કે શ્રીમદજીએ સત્પુરુષની ઓળખાણ કરાવવા માટે સત્પુરુષનો મહિમા વિધવિધ રીતે બહુ ગાયો, ગુરુદેવે કઈ એવી શૈલી ન લીધી, શું કારણ છે? ભાગ્યે જ આવું બને, શ્રીમદજીએ તો ઘણું સાહસ કર્યું છે, નહીતર લોકો ઉલટું લીએ. પણ એમને એમના પરિચયમાં જે છૂટક છૂટક લોકો આવતા હતા, સામૂહિક રીતે નહોતા આવતા, બેના ઉદયમાં શું ફેર હતો? ગુરુદેવના ઉદયમાં સામૂહિક રીતે લોકો પરિચયમાં આવતા હતા, સમૂહમાં આવતા હતા, ટોળાબંધ આવતા હતા, મોટી સંખ્યામાં આવતા હતા. આમના પરિચયમાં ઓછા હતા ને એ બધા પોતપોતાના અંગત રીતે પરિચયમાં આવતા હતા, છૂટક છૂટક રીતે. જે લોકો આવતા હતા એ અનન્ય ભક્તિ ધારણ કરતા હતા, એટલે એમને વિશ્વાસ આવ્યો કે આ લોકોને આ વાતની વિપરીતતા નહીં ઊભી થાય. પણ એક જગ્યાએ કહ્યું છે કે સત્પુરુષની મહત્તા બતાવતા તમે અમને બંધનમાં નાખો છો એવું થવા લાગ્યું છે, આ તો ઉલટાની અમને તકલીફ ઊભી થાય છે, અમને તકલીફ ઊભી થાય એટલા માટે આ વાત તમને કહી નથી. એ પણ ધ્યાન દોર્યું છે, અમને તકલીફ વધે એટલા માટે આ વાત તમને કહી નથી, એમ પણ ધ્યાન દોર્યું છે. પણ છતાં ઘણું સાહસ કર્યું છે. ગુરુદેવ પ્રત્યે તો લોકો બહુમાન હતું, એટલે હજી તમે વધારે બહુમાન કરો એવું તો કોઈ કહે નહીં. જોયું કે આ લોકો આવે છે બહુમાનથી, આવે છે, ઘણા માણસો આવે છે. હવે એ વાત કઈ કહેવા જતા પોતાને વધારે લાગવું પડશે. પહેલી વહેલી તો એમને દબા દબાવી હતી, તીર્થંકર દ્રવની વાત પણ શરૂઆતમાં દબાવી હતી. કેમ કે જે પરિચયમાં છે એનું બરાબર વિશ્વાસ જોઈને પછી એ વાત બહાર પડાય, ને એને વિપરીતતા આવે, એટલે એ વાત દબાવી હતી, ઘણા વર્ષો સુધી દબાવી હતી. કોઈ પૂછે તો જલ્દી કહે નહીં કે કાંઈ નહીં, અંગત વાત કાંઈ નહીં, અંગત પૂછવું નહીં એમ કહી દે. કોઈ કંઈક સાહેબ આપ મહાવિદ્યથી આવ્યા છો ને એવું બધું કાંઈક સાંભળ્યું છે ને શું હતું ત્યાં ને ક્યાં કેવી રીતે સિમંદર ભગવાનનો ને કાંઈ વાણીમાં આવ્યું છે, એ કાંઈ નહીં, અંગત પ્રશ્ન ન કરવા એમ કહી દે. અંગત વાત ન કરવી, અંગત પ્રશ્ન બધું અંગત છે એ કાંઈ ન હોય, તત્વની ચર્ચા કરવા એમ કહી દે. પછી જોયું કે આમાં ઘણાને હિતનું કારણ છે, બધાને વિશ્વાસ ન પણ બેસે, સંભવ નથી કે 100 જણને વિશ્વાસ બેસે, આવે છે બધાને વિશ્વાસ બેસે, પણ ઘણાને લાભનું કારણ જાણ્યા પછી એ વાત ખુલ્લી પ્રસિદ્ધ કરી કે એને વિશ્વાસ આવશે અને એને અનુસરવા માટે વધારે પ્રલોભન, વધારે ભાવ થશે અને આસ્તિક્ય ભાવથી તત્વને ગ્રહણ કરશે. એવા મુમુક્ષુના લાભનું કારણ જો એને પ્રસિદ્ધ કરે છે, કોઈ પોતાની પ્રસિદ્ધિ માટે એ વાત પ્રસિદ્ધ કરી છે એવું વિચારવા યોગ્ય નથી. અને એ વાત જ્યારે એમને વિશ્વાસમાં આવી ત્યારે એ વાત એમને ખુલ્લી. છતાં કોઈને વિશ્વાસ ન આવે એ બનવા જેવું છે, તો એને નુકસાન થાય. એવી રીતે મુખ્ય વૃત્તિ પોતાની પ્રસિદ્ધિની કદી પણ જ્ઞાનીને હોઈ શકે નહીં. મુખ્ય વૃત્તિ તો અંતરમાં પોતાના સ્વરૂપના અનુભવની વૃદ્ધિ કરવી, એક જ વૃત્તિ હોય છે. એ રીતે જ્ઞાનીને એ દ્રષ્ટિએ, એ દ્રષ્ટિકોણથી ઓળખવા પરખવા, તો એના પુરુષાર્થનું, એના ગુણનું, એના નિરપેક્ષ અને નિષ્ફળતાનું જ્ઞાન થાય. જ્ઞાન થાય યથાર્થ તો બહુમાન થાય, બહુમાન થાય તો મિથ્યાત્વ ગળે, દર્શનનું ગળે, દર્શનનું ગળે તો ઉપશમ થવાની અવસર આવે. એ પણ પ્રશ્ન ઘણા એવી રીતે વિચારે છે કે તો એક રાગ છે, જ્ઞાની પ્રત્યે ભક્તિ થઈ તો એક રાગ છે, રાગથી આત્માને લાભ નથી. એવું બાહ્ય દ્રષ્ટિથી માત્ર વિચારવા યોગ્ય નથી. સમ્યક દર્શનનો મહિમા, સમ્યક દર્શન મંથ, સમ્યક દ્રષ્ટિનો મહિમા, એ ગુણનો મહિમા છે, એ સ્વભાવનો મહિમા છે. અને જેટલો સ્વભાવનો મહિમા થાય છે એટલો દર્શનનો પરાભવ પામે છે. મહિમામાં મુખ્યતા થાય છે, સ્વભાવની મુખ્યતા થતાં દર્શનમુંથી છૂટવાનું કારણ બને છે. દર્શનમુંનો રસ ગળે છે, રસ મંદ પડે છે, અને એ મુમુક્ષુની ભૂમિકામાં દર્શનમુંનો રસ મંદ પડ્યા વિના માત્ર ચારિત્રમુંનો રાગ મંદ પડે એથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. એવો ગુણ જોઈને જ્ઞાન દશાનું વર્ણન, ગ્રંથ ગ્રંથોની અંદર જે સમ્યક દ્રષ્ટિનું વર્ણન આવે છે, ભગવાન કુનકુંડાચાર્યએ તો નિર્જરા અધિકાર જરા વિસ્તારથી લખ્યો છે. એ પહેલા સંવરનો અધિકાર લખ્યો, એમાં એટલો વિસ્તાર નથી કર્યો, કેમ કે એમાં તો સંવરનું કારણ જે ભેદ વિજ્ઞાન અને ભેદ વિજ્ઞાનથી ઉત્પન્ન થતો જે સંવર, એટલી જ વાત મુદ્દાસરને લીધી. હવે એ સંવર મંતને જે નિર્જરા થાય છે એ તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે, જેને વ્રત નથી, પચકાણ નથી, ત્યાગ નથી, સંયમ નથી. બારમા, પાંચમા, છઠ્ઠા ગુણ સ્થાન પ્રમાણે અંદરમાં તો પરમાર્થ સ્વરૂપ આચરણ છે અને પરમાર્થ સંયમ પણ છે, પણ બારમા નથી. અને વિકલ્પ હોય છે એને નિર્જરા છે, તો એની અંતરંગ દશા શું છે એ બતાવવા માટે બહુ વિસ્તાર કર્યો. નિર્જરાધિકારનો વિસ્તાર છે, એ વિસ્તાર કરવા પાછળ કારણ એ છે કે અહીંયા જ્ઞાનીની અંતરંગ પરિણતિની ઓળખાણ કરાવવી છે. જો સત્પુરુષની અંતર પરિણતિ ઓળખાય તો ઓળખનાર મુમુક્ષુના દર્શન મોહનો રસ કપાય, એ સમ્યક દર્શનની નજીકતા થાય. પોતે તો સ્પષ્ટ કહે છે કે જો એક વખત પણ જ્ઞાનીને ઓળખે તો એ જ્ઞાની થયા વિના રહે નહીં. એટલે એને એ સમ્યક દ્રષ્ટિ થયા વિના રહે જ નહીં. 194 નંબરમાં ગેરેન્ટેડ વાત કરે છે, અમને જ્ઞાન દશાની પ્રાપ્તિ આ પ્રકારે થઈ હતી. તને જાતિ સ્મરણ છે ને, એટલે પોતાના ભૂતકાળથી વાત કરે છે. અમને ભૂતકાળમાં જ્ઞાન દશાની પ્રાપ્તિ આ પ્રકારે થઈ હતી, અને એટલે વર્તમાનમાં સત્પુરુષ નહીં મળવા છતાં નિસર્ગ સમ્યક દર્શન થઈ ગયું. નિસર્ગ થવાનું કારણ એ છે, અહીંયા તો સત્પુરુષ મળ્યા નથી. અને પુરુષની મહિમા વધુમાં વધુ એમણે કહી, એમને પોતાના ભૂતકાળ ઉપરથી મુમુક્ષુઓને એક માર્ગદર્શન આપ્યું, એ બહુ મોટી વાત છે એમ બતાવવા માટે આપ્યું. એટલે શાસ્ત્રમાં અને આ ગુરુદેવના વચનમાં એ વાત આવી, પણ એની પાછળ જે હેતુ છે આ છે કે કોઈ રીતે પણ જીવ આ વિષયમાં ઊંડો ઉતરી એને ઓળખાણ કરી શકે અને પોતાનું જીવન સાધી શકે. 166 વિધિ વિષય બોલ છે. જળ શરીરના અંગભૂત, ઇન્દ્રિયો તે કાંઈ આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી. શું કહે છે કે આંખથી દેખાય છે એમ નથી. સામાન્ય રીતે માણસ એમ જોવે છે કે મને આંખ દ્વારા દેખાય છે એમ નથી. ખરેખર આંખથી દેખાય છે એમ નથી. શરીરના અંગભૂત જે ઇન્દ્રિયો છે એ પુદ્ગળ પરમાણુની રચના છે અને એનામાં જ્ઞાન તો નથી, પણ વ્યવહારે જ્ઞાનનું નિમિત્ત જોઈને સાધન કહેવાય છે તો પણ એ કહેવા માત્ર છે, એ ખરેખર જ્ઞાનની ઉત્પત્તિનું કારણ. જો ઇન્દ્રિયો જ્ઞાનની ઉત્પત્તિનું કારણ હોય તો મળદાને પણ જ્ઞાન થતું હોત, તો મળદું પણ જોઈ શકતું હોત, સાંભળી શકતું હોત. દૂર થી કદાચ સાંભળે ના સાંભળે, પણ એ પોતે બેસુદ હોય, ઉપયોગ જ ન હોય, શું સાંભળે? કાનની ઇન્દ્રિય ગઈ નથી હજી. સંઘની પંચેન્દ્રિય જીવ છે, કર્ણેન્દ્રિય જીવતી છે, સાંભળે કે ન સાંભળે? કે ન સાંભળે. અરે ધ્યાનમાં હોય તો ન સાંભળે, બેસુદ હું શુદ્ધ સાધમાં હોય પણ ધ્યાન બીજે હોય તો એને સાંભળે, બને છે કે નથી? એનો અર્થ એ છે કે એ ઇન્દ્રિયો જ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી. આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી, બહારના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી, તો પછી આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન ક્યાંથી રહ્યું? એ પહેલું એ સિદ્ધ થયું કે ઇન્દ્રિયો જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી, પર પદાર્થને જાણવા માટે જે સાધન કહેવાય છે એ પણ ખરેખર જ્ઞાન એનાથી ઉત્પન્ન થતું નથી. આત્મજ્ઞાન તો અતિન્દ્રિય આત્મા છે, આત્મા પોતે જેનું જ્ઞાન કરવું છે અતિન્દ્રિય વિષય છે, અને આત્મજ્ઞાન પોતે અતિન્દ્રિય જ્ઞાનનું પરિણામ છે. એને તો ઇન્દ્રિયનું કોઈ અવલંબનનો પ્રશ્ન જ રહેતો નથી. જળ શરીરના અંગભૂત ઇન્દ્રિયો તે કંઈ આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી. પણ શાસ્ત્ર વાંચીએ અને શ્રુત જ્ઞાનને સાંભળીએ, શ્રુત જ્ઞાનનું અધ્યયન કરીએ અને શ્રુત જ્ઞાનને સાંભળીએ તો આત્માનું જ્ઞાન થાય કે ન થાય? એ તો ઇન્દ્રિયની મદદ ખરી કે નહીં? કાનની ને આંખની મદદ ખરી કે નહીં? કે નહીં આવી વાત છે. દેખાય છે તો એવું કે કંઈ સાંભળતા સાંભળતા જ્ઞાન થાય, કાંઈ વાંચતા વાંચતા જ્ઞાન થાય. એ ઇન્દ્રિયનું અવલંબન છે એ તને બહિર દિશામાં તારા જ્ઞાનને લઈ જતા એ અવલંબન છે. બાહ્ય પરિણામથી આત્માનું જ્ઞાન થતું નથી, બહિર્મુખ પરિણામ કે આત્મજ્ઞાનનું કારણ ને સાધન થતું નથી. ઇન્દ્રિયો તો નહીં પણ ખુદ જ્ઞાનનું બહિર્મુખ પરિણામ તે આત્માને વિષય કરી શકતું નથી. કેવળ અંતર્મુખ જ્ઞાનનો ઉપયોગ જ આત્માને વિષય કરે છે, બહિર્મુખ જ્ઞાનનો યોગ આત્માને કદી વિષય કરતો નથી. જ્ઞાનીનો પણ, અજ્ઞાનીનો તો સવાલ નથી. જ્ઞાનીનો ઉપયોગ બહિર્મુખ જાય પર સત્તા અવલંબનશીલ થાય, આત્માને વિષય કરતો નથી, એટલે તો એને મોક્ષ માર્ગ કહેતા નથી. અત્યારે તો પછી ઇન્દ્રિયો સાધન છે આત્મજ્ઞાનનું, એ વાત તો ક્યાંય રહેતી નથી. જે ઉપયોગ અંતર્મુખ થાય, જે જ્ઞાન અંતર્મુખ થાય, પરણતિ હોય કે ઉપયોગ હોય, લબ્ધ હોય કે ઉપયોગ હોય, જે અંતર્મુખ થાય તે જ આત્માને વિષય કરી શકે. કેમ કે આત્મા અંતતત્વ સ્વરૂપ છે અને તે અંતર્મુખ પરિણામથી જ વિષયગત થાય છે, બહિર્મુખ પરિણામથી વિષયગત થવાનો પ્રશ્ન રહેતો નથી. નિમિત્તનો અર્થ શું? પણ નિમિત્તનો અર્થ શું કે બહિર્મુખ ઉપયોગ જાય તો પર વિષય જાણવામાં વચ્ચે એ માધ્યમ થાય, વચ્ચેનું માધ્યમ કહેવાય છે એને. શું? જેમાં ચશ્માનો ગ્લાસ, આંખમાં જોવાની શક્તિ છે પણ એક સૂક્ષ્મમાં ફેર પડે છે, અથવા અંદરના લેન્સમાં ફેર પડે છે તો બહારનો લેન્સ એડજસ્ટ કરવો પડે છે. નિમિત્તનો અર્થ શું કે વચ્ચે માધ્યમ છે. શું? એ પોતે ઉપાદાન નથી, એનું નામ નિમિત્ત છે, વચ્ચે માધ્યમ છે. આલંબન એટલે આધાર લેવો, તે શું અવલંબન નો અર્થ શું? આધાર લેવો, તે જેમ કે જીવ એમ વિચારે છે કે મને રોટલા પાણી મળે ને તો હું જીવતો રહી શકું, નહીં તો હું કેવી રીતે જીવું? આમ વિચારે છે ને, સંસારમાં શું જીવ વિચારે છે? કોઈ રોટલા પાણી મળી રહ્યા આપણને, શું આપણે જીવી શકીએ, નહીં તો જીવવું કેવી રીતે? તો એ જીવે ત્યાં રોટલા પાણીના પૂતગળનું અવલંબન લીધું, આધાર લીધો. તો ભગવાન કહે છે કે ભાઈ, તું અનંતકાળથી અત્યાર સુધી જીવતો આવ્યો છો, સળંગ શું મૃત્યુ તારું થયું નથી, એ તો જૂઠ છે. જેમ સ્વપ્નું છે જાગતા જૂઠ છે, એમ ધ્રુવ આત્માને જોતા, શાશ્વત આત્માને જોતા, મૃત્યુ જન્મ ને મરણ બે જૂઠ છે. આત્મા તું જીવતો આવ્યો છે, રોટલા પાણી વિના જ જીવતો આવ્યો છે. આ નિગોદના જીવને શું રોટલા મળે? એમ તો રસના ઇન્દ્રિય જ નથી, એક જ ઇન્દ્રિય છે. બે ઇન્દ્રિયથી એને આહાર શરીરને પોષણનું કારણ બને છે, બીજી ઇન્દ્રિયમાં આવે ત્યારે પેલી રસના ઇન્દ્રિય મળે છે. એક ઇન્દ્રિયને તો કઈ સવાલ જ નથી આહારનો, તો એ જીવતો નથી. અનંતકાળ સુધી એ નિગોદ નિગોદમાં યાતિ ધરાવે છે, જીવે છે. એટલે તારા સ્વરૂપનું અવલંબન લે અને તારા સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્યને અન્ય ભાવનું અવલંબન છોડ, એમ કહેવું તાત્પર્ય એ છે. અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવને સાધન બનાવીને જે જ્ઞાન થાય, અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવને સાધન બનાવીને એટલે એને અવલંબનનું સ્થાન આપીને જે જ્ઞાન થાય, અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવના અવલંબને જે જ્ઞાન થાય, તે આત્માને જાણનારું આત્મજ્ઞાન છે. તે આત્માને જાણનારું એવું આત્મજ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ એ સંબંધીનું જે જ્ઞાન, એ રૂપ પોતે છે એવું જે અનુભવ જ્ઞાન, તેને આત્મજ્ઞાન કહેવું. એ સિવાય આત્મજ્ઞાન બધી વાતો છે, આત્માનું જ્ઞાન નથી, પણ કંઈક ગડબડ છે એની અંદર. એટલે શું ભૂલ ખાય છે મારા કે આત્મા સંબંધીની વાતો, આત્માના જ્ઞાન સંબંધીની વાતો, આત્માના સ્વરૂપ સંબંધીની વાતો શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે. જે શાસ્ત્રથી શ્રવણથી વાંચે છે, સાંભળે છે, વિચારતા એને વાત ઠીક લાગે છે, સંમત કરે છે કે બરાબર આત્માનું સ્વરૂપ જે શાસ્ત્ર કહે છે, શ્રી ગુરુ કહે છે, એમાં કાંઈ આપણને વાંધો પાડવા જેવી વાત લાગતી નથી, નિષેધ થાય, નકાર થાય એવી વાત નથી. તો એનું મન દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કેમ આત્મા ત્યારે એને આત્મજ્ઞાન થયું એમ કહેવાય, નહીતર આત્મજ્ઞાન નથી થયું મને. તો કોનું જ્ઞાન થયું છે? કે હજી જ્ઞાન થયું છે તે પરતત્વનું થયું છે. કોનું થયું છે? પરતત્વનું થયું છે. થર્ડ પર્સન એને વિચાર્યો છે, ફર્સ્ટ પર્સન વિચાર્યો નથી, થર્ડ પર્સન વિચાર્યો છે. હું એવો આત્મા, શું આત્મજ્ઞાનમાં તો હું એવો આત્મા એમ પોતાની જાત આવે છે, ઊભી થાય છે, પોતાની હયાતી ગ્રહણ થાય છે. અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવને સાધન બનાવીને જે જ્ઞાન થાય તે જ આત્માને જાણનારું જ્ઞાન છે. આવા જ્ઞાનની અનુભૂતિથી, આવા જ્ઞાનની અનુભૂતિ સહિત, અનુભૂતિથી સમ્યક દર્શન થયા પછી, અનુભૂતિથી સમ્યક દર્શન એમ કીધું, સમ્યક દર્શન થી અનુભૂતિ કહે અને અનુભૂતિથી સમ્યક દર્શન કહે, એ બંને પદ્ધતિથી કથન ચાલી શકે છે. કથન કરવામાં કઈ વાંધો નથી. આવા જ્ઞાનની અનુભૂતિથી, કેમ કે અનુભવમાં પ્રતીત આવે છે ને, જેવો અનુભવાયો એવો જ છું એવી અનુભવ પૂર્વક પ્રતીત આવે છે, એટલે અનુભૂતિથી સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શનની મહિમાને પ્રધાનતા કરવી હોય ત્યારે એમ કહે કે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન, એ જ્ઞાન જ્ઞાન નહીં, એ જ્ઞાન સમ્યક જ્ઞાન નહીં, એ જ્ઞાન જેવું ગમે તેવું હોય તો મિથ્યા જ્ઞાન. જાઓ, સમ્યક વિશેષણ, સમ્યક દર્શન વગેરે આવશે નહીં. આવા જ્ઞાનની અનુભૂતિથી સમ્યક દર્શન થયા પછી, એટલે અનુભવ પૂર્વક પ્રતીત આવ્યા પછી, મુમુક્ષુને આત્મા સદાય ઉપયોગ સ્વરૂપ જ જણાય છે. આ એક બહુ માર્મિક વાત કરી છે ગુરુદેવજી આ જગ્યાએ, કે એ તો સમ્યક દર્શન અને સ્વાનુભવ થયો ત્યારે તો નિર્વિકલ્પ દશા હતી. એ નિર્વિકલ્પ દશામાં આખા જગતથી, આખા વિશ્વથી આત્મા છૂટો પડી ગયો. કોઈ ક્યાંય સંબંધ રહ્યો નહીં, એકદમ આત્મા છૂટો પડી ગયો. પણ પછી પાછો એ સવિકલ્પ દશામાં આવે છે ત્યારે મનથી અને ઇન્દ્રિયોથી તે સમ્યક દ્રષ્ટિ આત્માની પ્રવૃત્તિ જોવામાં આવે છે, પ્રત્યક્ષપણે પ્રસિદ્ધ પ્રગટપણે. ત્યારે શું ફેર શું થયો એમાં, એ વાત અહીંયા કરવી છે. બહુ સરસ વાત લીધી છે કે આવો અનુભવ અને દર્શન, સમ્યક દર્શન અને સ્વસંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ થઈ ગયો પછી સદાય, સદાય એટલે સવિકલ્પ દશામાં, કેમ કે પછી એવો શુદ્ધો ઉપયોગ તો આવે છે, એ લાંબા ગાળે આવે છે અને બહુ ક્ષણવર્તી, પ્રથમનો એક અલ્પ સેકન્ડના ઓછા ભાગમાં હોય છે અને પછી એ સેકન્ડના ઓછા ભાગમાં જ હોય છે, એ તો એનો બહુ જ અલ્પ કાળ છે. તો વધુ કાળ રહ્યો સ્વાનુભવ દશાનો, જેમાં બાહ્ય પ્રવૃત્તિ હોય છે પ્રગટપણે. તો પણ તે મુમુક્ષુને થયા પછી પણ, મુમુક્ષુ એટલે જ્ઞાની લેવા, મુમુક્ષુને આત્મા સદાય ઉપયોગ સ્વરૂપ જ જણાય છે, એને ઉપયોગ સ્વરૂપ આત્મા જણાય છે, એને જ્ઞાન સ્વરૂપ આત્મા જણાય છે. હું મારા જ્ઞાનમાં વ્યાપું છું, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત છે, આવે છે અનુભવ પ્રકાશ. દીપચંદજી, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત છે, એ આ વાત છે. ગુરુદેવ પોતાની ભાષામાં વાત કરે છે, કથનની શૈલી દરેકને પોતપોતાની હોય છે. તો કહે છે કે સદાય આત્મા ઉપયોગ સ્વરૂપ જ જણાય છે, પોતાની વ્યાપી વ્યાપકતા પોતાના જ્ઞાનની ભાર એમને ક્યારે પણ અનુભવ ગોચર થતી નથી, દેહમાં પણ નહીં અને રાગમાં પણ નહીં. જ્યાં જ્ઞાન ત્યાં હું, જ્ઞાન સિવાય હું ક્યાંય નથી. બસ એવો ઉપયોગ સ્વરૂપ જ જણાય છે, એટલે જ્ઞાન સ્વરૂપ જ જણાય છે, પણ જ્ઞાનમાં ન સમજે એટલે ઉપયોગ સ્વરૂપ લે છે. એનો વ્યાપાર લીધો ને સીધો એવી રીતે લે છે. ઉપયોગમાં અનુભવ છે એટલે અનુભવ સ્વરૂપ છે એમ કહે છે. આત્મા અનુભૂતિનો પિંડ છે અને અનુભવ સ્વરૂપ છે, સદાય મને અનુભવમાં આવી રહ્યો છે. ચૈતન્ય ગુણ દ્વારા સદાય અનુભવમાં પોતે પોતાને આવી રહ્યો છે અને એવું પોતાનું અનુભૂતિ સ્વરૂપ છે એમ જ્ઞાનીને સદાય પોતાનો આત્મા જણાય છે. એ સિવાય એને બીજી રીતે આત્મા જણાતો નથી. હું ખાવા વાળો, હું પીવા વાળો, હું મનુષ્ય, હું ફલાણો, હું ભીકણો, હું રાજા, હું રંક, હું વિદ્વાન, ત્યાગી, ગ્રહસ્થી કાંઈ જણાતો નથી. ઉપયોગ સ્વરૂપ હું છું એમ જણાય છે. એનો અર્થ શું છે? એનું સ્વરૂપ ઉપરથી લક્ષ અને સ્વરૂપ ઉપરથી ધ્યાન છૂટતું નથી. ઉપયોગ છૂટે છે પણ ધ્યાન અને લક્ષ સ્વરૂપ ઉપરથી છૂટતું નથી. આ એક એની પરિણતિનો વિષય થઈ જાય છે. એટલે જ્ઞાન લબ્ધરૂપ છે, જ્ઞાન લબ્ધરૂપ છે. ઉપયોગ તો બહાર જાય છે, જ્ઞાન લબ્ધરૂપ છે. એટલે ધ્યાન અને જ્ઞાન બે છૂટતું નથી. કેમ કે જ્ઞાને ક્યારે પણ ધર્મ ધ્યાન વિના ના હોતા નથી. બે ધ્યાન એક સાથે સંભવિત છે. ત્યાં બહારમાં આર્ત ધ્યાન છે, અંદરમાં ધર્મ ધ્યાન છે. ઉપયોગ બહાર જાય છે એટલું આર્ત ધ્યાન છે ચારિત્રની અપેક્ષાએ, અને એટલું ચારિત્રનો દોષ લાગે છે. અંદરમાં ધર્મ ધ્યાન છે. જો સર્વથા ધર્મ ધ્યાન રહિત હોય તો તેને ધર્માત્મા કહી શકાય નહીં. એની જ્ઞાન ચેતના છે, જાગતી જ્યોત છે, એ બરાબર જ્ઞાનની જ્યોતિ પ્રગટ છે, એમાં કઈ ફેર પડતો નથી. ભલે લબ્ધરૂપ છે પણ પ્રગટ છે. અને મુખ્ય પરિણતિ એ છે, પાછી ઉપયોગ તે મુખ્ય પરિણતિ એની નથી. એટલે એનું લક્ષ અને એનું ધ્યાન છૂટતું નથી આત્મા ઉપરથી, અને બાહ્ય ઉપયોગ જાય છે એ ઉપર છલો પછી જાય છે. એમાં એને રસ નથી આવતો. જે રસ એને પોતાના સ્વરૂપના ધર્મ ધ્યાનથી અને આત્માના આત્મજ્ઞાનથી એને જે રસ અંદરમાં છે, એ રસ પાસે એને બહારના ઉપયોગમાં પ્રવૃત્તિમાં પરિણામ અંશ છે. અંશ આખું પરિણામ નથી પણ પરિણામ અંશ છે, આંશિક પરિણામ છે. એમાં એને રસ નથી આવતો, ક્યાં એને રસ પડતો નથી. એ ન ચાલતા અનિવાર્યપણે થનારો, ઉત્પન્ન થનારો અંશ છે. એનું કરવું, કરાવવું, અનુભવવું કાંઈ પણ જ્ઞાનીને હોતો નથી. એટલે એમ કહેવું છે કે શૂન્ય દર્શન થયા પછી પણ સદાય, એમ કેવી રીતે લીધું કે સદાય મુમુક્ષુને પોતાનો આત્મા, જ્ઞાનીને પોતાનો આત્મા ઉપયોગ સ્વરૂપ જ જણાય છે. હું તો જ્ઞાનમય ઉપયોગ સ્વરૂપે છું, આવું મારું સ્વરૂપ છે, એમાં કોઈ ફેરફાર, કોઈ શંકા, કોઈ બીજો પ્રકાર ક્યાંય પણ થવો સંભવિત નથી, એવો દ્રઢ ભાવ હોય છે એને સમ્યક કહેવામાં આવ્યું છે. તો એ ક્યાં સુધી લે છે દીપચંદજી? કે મારું જ્ઞાન તે જ હું, મારું જ્ઞાન તે જ હું. મારા પ્રદેશમાંથી મારું જ્ઞાન ઉઠે છે, ઉત્પન્ન થાય છે, બસ અહીંયા મારું સ્વરૂપ છે. આ સિવાય બીજા દ્રવ્ય ભાવ સાથે મારે કાંઈ સંબંધ છે નહીં. ભિન્ન ભિન્ન જાતિથી જ ભિન્ન છે, રાગાદી ભાવ તો કે જાતિથી ભિન્ન છે, ઉદગળાદી સંયોગ તો કે જાતિથી ભિન્ન છે, મારી જાત જુદી એની જાત જુદી, પોતાના ચેતનની અપેક્ષા એ બધાને અચેતનમાં નાખે છે, એ બધા અચેતન, ઉદગળાદી તો અચેતન છે પણ રાગાદી ભાવ પણ અચેતન છે, એવી રીતે એને જણાય છે. અને એ પોતાના અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવને અવલંબીને થનારું જ્ઞાન, અવલંબીને થનારું દર્શન, એ જ અવલંબનની સાચી વિધિ છે, વિધિ વિષયક બોલ છે ખરેખર, એ જ કાર્યની કાર્યવાહી બરાબર છે, એ જ કાર્ય પદ્ધતિ બરાબર છે, બીજી કોઈ કાર્ય પદ્ધતિ મોક્ષ માર્ગને વિશે બરાબર નથી, ઉલટી છે અથવા અન્યથા છે. એ રીતે અહીંયા વિધિનો વિષય બહુ સારો લીધો છે અને જ્ઞાન દશાનો સંકેત કરી રાખ્યો છે. સદા ઉપયોગ સ્વરૂપ પોતાને જાણે, સદા ઉપયોગ સ્વરૂપ જ પોતાને જાણે છે, સ્વપ્નમાં પણ એને ભ્રમ થતો નથી કે પરદ્રવ્યની ક્રિયા હું કરું છું. આ માણસ થાય ને, મેં ખાધું મેં પીધું, એ પ્રશ્ન નથી, ભિન્ને ભિન્ન છે, પોતે ઉપયોગ સ્વરૂપ છે, પરમાણુ સાથેની પ્રક્રિયાને ખરેખર આત્મા સાથે કોઈ સંબંધ નથી, એનાથી લાભ નથી, એનાથી નુકસાન નથી.